એક વખતે જુવાન હતો, એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, અને એન્જિનિયરિંગનો અભ્યાસ વેકેશન પડ્યું, સ્પ્રિંગ બ્રેક, એને કહ્યું કે ઘરે જો. ગામડાનો વિદ્યાર્થી હતો અને ગામડામાં જવા માટે ઘરે ગયો. ચોમાસાનો સમય હતો, લગભગ ઓગસ્ટ મહિનો, અને પોતાના ઘરે જતો મોટી વચ્ચે નદી આવે, એ નદી ક્રોસ કરીને એને જવાનું. જ્યારે પાણી ઓછું હોય ત્યારે તો આમ તેમ કરીને ચાલીને નીકળી જાય, પણ પાણી ચોમાસું હતું, પાણી પૂર આવી રહેલું, પુષ્કળ પાણી વધી રહેલું, અને સામે કિનારે એનું કામ હતું. કોલેજમાં એન્જિનિયરિંગ અભ્યાસ કરતો હતો, પહેલું સેમિસ્ટર કદાચ પૂરું કર્યું હશે, અને પહેલી જ વાર ઘરે જતો હતો, એટલે ખાસ બધો ઉત્સાહી હતો. જયારે નદી કિનારે આવ્યો ત્યારે ઉભો રહ્યો થોડી વાર, સામે કિનારે કેવી રીતે જવું, પછી એને વિચાર કર્યો કે કોઈ નાવિકને પકડ્યું, અને એ બાદ જોખમમાં પાણી પુષ્કળ હતું, કોણ આવે, પણ એક નાવિક તૈયાર થયો એનો ટોપુ લઈને. અને નાવિક જે કંઈક ભાડું નક્કી કર્યું, પછી બંને જવા સામે કિનારે જવા શરૂઆત કરી, અને નાવિકે થલેસા મારવાની શરૂઆત કરી, અને થોડું 10-15 ફૂટ ગયા હશે કિનારેથી, એટલે જુવાન નાવિકને પૂછવા લાગ્યો કે આપ દેશની અંદર બહુ મોટું ઇલેક્શન આવી રહ્યું છે, પ્રેસિડેન્ટ બનવાના છે, હિલેરી ઉભી છે, અને પેલા ઉભા છે, અને પેલા ઉભા છે, તમારું શું માનવું છે? એટલે નાવિક કહે છે, ભાઈ મને તો આમાં કોઈ રસ નથી, મને તો કઈ ખબર નથી, હું કશું જાણતો નથી. બીજા 20-25 ફૂટ ગયા, પેલા જુવાને ફરી પાછો પ્રશ્ન કર્યો. એટલે નાવિકને કહ્યું કે ભાઈ આ જે ગેમ્સ ચાલી રહી છે ડેનવર અને શિકાગો બુલ્સ અને ફલાણે ટીકણીને, એના વિશે તને ખબર છે? પેલો જુવાન નાવિક કહે છે, ભાઈ મને તો કશી ખબર નથી. અને થોડું આગળ ગયા ને પાણી પુષ્કળ વધી રહ્યો, ત્રીજો પ્રશ્ન પેલા જુવાને નાવિકને પૂછ્યો કે આ બધું ઇન્ટરનેટ ને મોબાઈલ ફોન ને આની બધી જે પ્રોગ્રેસ થઈ રહી છે એના વિશે એની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. પેલો નાવિક કહે છે, ભાઈ મને આમાં કઈ ખબર પડતી નથી, હું જાણતો નથી. પેલો જુવાન કહે છે, તમારી 75% જિંદગી પાણીમાં જતી રહી, અને નાવિક નાવડું આગળ ને આગળ જતું હતું, પાણી પુષ્કળ વધ્યું, થોડી વાર થઈને ધીમે ધીમે પાણીનો ફ્લો વધી રહ્યો, અને પાણી નાવડામાં આવવાની શરૂઆત થઈ, અને નાવ આમ તેમ ફરવા માંડ્યું, પાણી પુષ્કળ નાવમાં આવી ગયું, બંને ડૂબવાની તૈયારી કરતા હતા. બોલો નાવિક કહે છે, ભાઈ તને તરતા આવડે છે? બોલો જુવાન કહે છે કે ના, કે મારી તો 75% જિંદગી પાણીમાં ગઈ, તારી 100% પાણીમાં. ઘણી વાર આપણે બધું જાણતા હોય છે. પ્રાર્થના કરાવીને કાલે પ્રાર્થના કરાવી, એમાં બહુ સરસ બાબત, ક્રાઇસ્ટ સેન્ટર્ડ લાઈફ, ખ્રિસ્ત કેન્દ્રિત જીવન, ક્રાઇસ્ટ સેન્ટર્ડ લાઈફ. ઘણી બધી બાબતો દુનિયાની જાણતા હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જાણતા નથી. મેં કદાચ કહેલું કે હું ઘણી વાર જુવાનોમાં ઘણા વર્ષોથી કામ કરું છું, રાજ્યો, અને ઘણી વાર જુવાનોને કહું છું કે વિથ ક્રાઇસ્ટ યુ આર હીરો, બટ વિધાઉટ ક્રાઇસ્ટ યુ આર ઝીરો. ઈસુ ખ્રિસ્ત જો તમારા જીવનમાં છે, કેન્દ્ર સ્થાને છે, તો તમારી પાસે ઘણું બધું છે. પણ જો દુનિયાનું બધી જ બાબતો હોય, દુનિયાના સર્વશ્રેષ્ઠ માનવો હોય, ભૌતિક માનવો હોય, જ્ઞાન હોય, પીએચડી કરેલું હોય, આ કરેલું હોય, તે જાત જાતે બાબતો હોય, ગમે તેટલી ડિગ્રીઓ લીધી હોય જીવનમાં, ગમે એટલું સાધન સંપન્ન જીવન જીવતા હોય, પણ જો ક્રાઇસ્ટ ના હોય, ઈસુ ખ્રિસ્ત ના હોય, તો પ્રભુનું વચન કહે છે વ્યર્થતાની વ્યર્થતા સગળું વ્યર્થ છે. સભા શિક્ષકના પુસ્તકમાં મોજનાનો 12 અધ્યાયો છે, પણ એમાં 40 કરતા વધારે વખત સુલેમાન રાજા કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા સગળું વ્યર્થ છે, તમારું વહેલું ઉઠવું અને પડું છું, કસ વેચીને રોટલી ખાવી, એ પણ વ્યર્થ છે જો ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં નથી. હું માનું છું કે આ એક અઠવાડિયું તમે ગજબના સંદેશા સાંભળ્યા, અને પ્રભુનું વચન કહે છે પ્રમાણે કે તમે પ્રેમમાં ચાલો. એફેસોને પત્ર 5મો અધ્યાયમાં 3 વખત પાઉલ પ્રેમ એફેસોની મંડળીમાં લોકોને કહે છે કે ચાલો, 3 વખત ચાલો શબ્દ એ વાપર્યું છે, 5 થી 1 થી 16 કલમમાં. એમાં બીજી કલમમાં લખ્યું છે કે ચાલો પ્રેમમાં ચાલો, 8મી કલમમાં કહે છે કે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, અને 15મી કલમમાં કહે છે કે ડાહ્યા માણસની પેટે ચાલો. ચાલો પ્રભુનો સ્તોત્ર કહે છે કે દેવનું અનુકરણ કરીને પ્રેમમાં ચાલો. એટલા માટે એફેસ બીજો કોરિન્થી 5મો અધ્યાયને સત્તરમી કલમમાં પ્રભુના સેવક કહે છે કે દેવની સાથે સમાધાન કરો. જો વાળાઓ સમાધાન કર્યું છે, આટલી બધી પ્રભુના સંદેશા અને વચનો આખો અઠવાડિયે 10 દિવસ સાંભળ્યા છે, તો આપણી ફરજ બને છે કે આપણે ચાલીએ. એટલા માટે પાઉલ પ્રેરિત કહે છે કે પ્રેમમાં ચાલો. પ્રભુ ઈસુ ખ્રિસ્તા પૃથ્વી પર હતા, બધા સ્તંભે જડાયા. લખવામાં આવ્યું છે ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, અને પુનરુત્થાન પામ્યા પછી જયારે સ્વર્ગારોહણ થયું ત્યારે પ્રભુ એફેસો પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયમાં કહે છે પોતાના શિષ્યોને કે તમે મારા સાક્ષી થશો, યુ વિલ બી માય વિટનેસીસ, તમે મારા સાક્ષી થશો. અને આ ભયંકર દુનિયામાં પ્રભુએ બહુ જ મોટો વિશ્વાસ રાખીને આપણે આ જવાબદારી સોંપી છે, તમે મારા સાક્ષી થશો, યુ વિલ બી માય વિટનેસીસ. કોર્ટની ભાષામાં પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે. કોર્ટની ભાષામાં પાવર ઓફ એટર્ની, પાવર ઓફ એટર્ની કોને મળે? ઇન્ડિયામાં મકાન હોય તમારું, તમે અમેરિકામાં ઘણા વર્ષોથી સ્થાયી થયા છો, અને એનું વહીવટ કરવાને માટે ઘણી વાર તમે કોઈને પાવર ઓફ એટર્ની આપો છો. ત્યાં ખેતીની જમીન હોય, મકાન હોય, પાવર ઓફ એટર્ની. તમે કોઈ ફળિયામાં રહેતા કે સોસાયટીના માણસોને પાવર ઓફ એટર્ની ના આપો, તમે પાવર ઓફ એટર્ની એવી વ્યક્તિને આપો કે જેની પર તમને 100% વિશ્વાસ છે, સંપૂર્ણ વિશ્વાસ છે, એવી વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપો. તમે આ બાબતનો વહીવટ કરો. પ્રભુ કહે છે યુ વિલ બી માય વિટનેસીસ, તમે મારા સાક્ષી થશો. પ્રભુએ આપણે પાવર ઓફ એટર્ની આપ્યો છે, એના દીકરાએ દીકરીઓ બનાવ્યા છે. એટલા માટે યોહાન 3:11 લખ્યું છે કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો છે તેટલાને તેને દેવના દીકરાને દીકરીઓ બનવાનો અધિકાર આપ્યો છે. પ્રભુનું વચન આજે સવારે કહે છે એટલા માટે તમે પ્રેમમાં ચાલો, પ્રેમમાં ચાલો, વોક ઇન લવ. યોહાનની સુવાર્તામાં લખવામાં આવે છે 15મા અધ્યાયમાં, ધીસ ઇઝ માય કમાન્ડમેન્ટ, આ મારી આજ્ઞા છે, તમને ગમે કે ના ગમે પ્રેમમાં રહેવાનું, એકબીજા પર પ્રેમ કરવાનું. પ્રભુનું વચન કહે છે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો તેવો તમે એકબીજા પર પ્રેમ કરો. આજે સવારે પ્રભુનું વચન કહે છે કે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો તેવો તમે એકબીજા પર પ્રેમ કરો. ધીસ ઇઝ માય કમાન્ડમેન્ટ, આ પ્રભુની આજ્ઞા છે, કોઈ માણસોએ આપેલી આજ્ઞા નથી. તમને ગમે કે ના ગમે, તમારી ઈચ્છા થાય કે ના થાય, તમને તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ, તમારા કુટુંબની વ્યક્તિ, તમારા સમાજની વ્યક્તિ, આપણી મંડળીની વ્યક્તિ, જ્યાં જોબ કરો છો, ત્યાં કોઈ પણ વ્યક્તિ છે, ગમે તે હોય, તમારું ભૂંડું બોલતી હોય, ઈર્ષા કરતી હોય, પગ ખેંચતી હોય, તમારું ગમે તે હિત કરતી હોય, પણ પ્રભુનું વચન કહે છે કે જો મેં તમારા પર પ્રેમ કર્યો તેવો તમે એકબીજા પર પ્રેમ કરો. અને આજે સવારે વાળા આ પ્રભુ, ઉત્થાન પામેલા પ્રભુ આપણે એ જ આજ્ઞા આપે છે. જો પ્રભુના બાળકો તરીકે આ દુનિયા પર જીવે છે તો પ્રભુનું વચન કહે છે કે પ્રેમમાં ચાલ્યો. નેપોલિયન બોનાપાર્ટ બહુ મહાન એમ્પરર થઈ ગયા, બહુ મહાન સમ્રાટ થઈ ગયા, અને અમે દુનિયા પર ઘણી બધી રીતે વિજય મેળવ્યો. પણ નેપોલિયન બોનાપાર્ટ જ્યારે જીવન અંતિમ સમયમાં આવે છે ત્યારે એક નાની ઓરડીની અંદર એમને કેદ કરવામાં આવે છે, 10x10 કરતા વધારે નાની ઓરડી કરી, અને એમાં કેદ કરવામાં આવે છે. અને નેપોલિયન બોનાપાર્ટ ત્યાં પોતાની આત્મકથા લખે છે, હું નેપોલિયન બોનાપાર્ટ આખી દુનિયા પર વિજય મેળવનાર, ભલાની અણી અને તરવારની ધારથી આખી દુનિયાને મારી કરી દેનાર, અને જેમની પાસે $50 અને સોનું ને રૂપું ને મેલ ને દુનિયાની બાબતો હતી, પણ જયારે અંતિમ સમયમાં હતા, દુશ્મનોના હાથમાં એક નાની ઓરડીની અંદર કેદ હતા, આત્મકથામાં લખે છે કે હું નેપોલિયન બોનાપાર્ટ દુનિયા પર વિજય મેળવનાર, દુનિયાને મારી કરી લેનાર, તરવારની તહારથી અને ભલાની અણી હતી, પણ અત્યારે જેલમાં સભી રહ્યો છું. આઈ નો વન પર્સન, એક વ્યક્તિને ઓળખું છું કે જેણે દુનિયા પર આ પૃથ્વી પર પ્રેમથી વિજય મેળવ્યો, અને તેનું નામ ઈસુ ખ્રિસ્ત છે. નેપોલિયન બોનાપાર્ટ કહે છે પ્રેમથી વિજય મળ્યો ઈસુ ખ્રિસ્ત. અને પ્રભુનું વચન કહે છે કે પ્રેમમાં ચાલો, જે નિસ્વાર્થ પ્રેમ છે, જે અર્પિત પ્રેમ છે, સમર્પિત પ્રેમ છે, જેના માટે કંઈક કિંમત ચૂકવાની થાય છે, પ્રભુનું વચન કહે છે એ પ્રેમમાં ચાલો. અને પ્રેમમાં ચાલવાને માટે આજે સવારે આપણે એકબીજાને માફ કરવાની જરૂર છે, એક પોતાની જાતને નમ્ર કરી દેવાની જરૂર છે. જ્યાં સુધી પોતાની એકબીજાને માફ કરતા નથી ત્યાં સુધી જીવનમાં કદી પણ એકબીજા પર પ્રેમ કરી શકતા નથી. એટલા માટે લખવામાં આવ્યું છે વાકાશમાંના પાપ, આપણે વારંવાર બોલીએ છીએ, ત્યાં પણ પોસ્ટ મિડલમાં આપવામાં આવે છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું આજે સવારે મારા ઋણીઓને મારા પ્રભુને માફ કર. જેમ મેં બીજાઓને કન્ડિશન પ્રભુ મૂકે છે, શરત મૂકે છે, આ પ્રાર્થના દિવસમાં 10 વાર બોલતા હોય પણ ત્યાં લખ્યું છે શરત પ્રભુએ મૂકી છે, જેમ અમે અમારા અપરાધીઓને અમારા ભૂંડું કરનારાઓને અમને દોષ દેનારાઓને અમારું અહિત કરનારાઓને માફ કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને માફ કર. જ્યાં સુધી આજે સવારે આપણે બીજાઓને માફ કરતા નથી, બીજાઓનું આપણું અહિત કરનારાઓને જ્યાં સુધી આજે સવારે માફી આપી નથી ત્યાં સુધી આપણે પ્રેમ કરી શકતા નથી. ઘણી વાર ફર્ગીવનેસ, ટુ ફર્ગીવ ઇઝ ઇઝી બટ ટુ ફર્ગેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કોઈને કહી દેવું કે માફ કર્યું છે જા, હવે પછી ભૂલ થઈ ગઈ માફ કર્યું છે, પણ ટુ ફરગેટ મનમાંથી કરી નાખવું એ બહુ અઘરી બાબત છે. અને આજે સવારે પ્રભુનું વચન કહે છે કે મનમાં મનમાં તમે જેમ ફિલિપીઓને પત્ર 4 અધ્યાય ત્યાં 2 અધ્યાયમાં લખવામાં આવે છે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. બહુ કઠણ બાબત છે ખ્રિસ્તીઓ તરીકે અને પ્રભુના બાળકો તરીકે, પણ પ્રભુનું વચન કહે છે કે તમે પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર લક્ષ રાખો. પ્રેમ કરવાને માટે ફક્ત પોતાનું સારું થાય, પોતાનું ભલું થાય, પોતાનું જ હિત થાય એવું પ્રભુ કહેતો નથી, પણ બીજાઓના હક, બીજાઓનું ભલું થાય, બીજાઓને મદદરૂપ થાય, બીજાઓને કોઈક રીતે આપણે સહાય કરી શકીએ. પ્રભુનો છે કે પોતાના હિત પર જ નહીં, સ્વાર્થી નહીં પણ નિસ્વાર્થ બનો, બીજાઓનું ભલું કરવાને માટે પ્રયત્ન કરો. અને એટલા માટે જ કહ્યું છે કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું મન રાખો. બહુ જગરી બાબત છે પણ જો પ્રેમમાં ચાલુ છે તો ખ્રિસ્ત ઈસુના જેવું મન આજે સવારે આપણે રાખવું પડશે. પ્રભુનો વચન કહે છે પ્રેમમાં ચાલો, સ્વાર્થિત પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, જેના માટે કિંમત ચૂકવવી પડે છે એવો પ્રેમ. પ્રભુનો વચન કહે છે કે એકબીજાને માફ કરીએ અને પોતાની જાતને નમ્ર કરવાની જરૂર છે. પ્રભુનો વચન કહે છે કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ આકાશનું રાજ્ય પ્રાપ્ત કરશે. દેવનું રાજ્ય પ્રાપ્ત કરવાની માટે આજે સવારે પોતાની જાતને નમ્ર કરવાની જરૂર છે. પ્રેમમાં ચાલવાને માટે નમ્રતા કેળવવાની જરૂર છે. પ્રેમમાં ચાલવાને માટે આપણે એકબીજાને માફ કરવાની જરૂર છે. પ્રભુનો વચન કહે છે કે પ્રેમમાં ચાલો. આજે સવારે એ પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રેમમાં ચાલવાની માટે તૈયાર થઈએ. બીજી બાબત લખે છે આત્મિક કલમમાં પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણ ચાલો. પ્રકાશના સંતાનોને સરસ ગીતોની અંદર હમણાં આપણે કાર્યોને 14મા ગીતની અંદર 5મી કડીમાં જ પણ એ બહુ સરસ બાબતો લખવામાં આવી છે. પ્રભુના સબ પાવર પ્રોઇટ કહે છે કે પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે ચાલો. ફોકિંગ લાઈટ ચાલો, કેવી રીતે પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે ચાલો. બીજાઓને છાખા પાડવા માટે પ્રભુનું વચન કહે છે તમે તમારો જ્વાળો લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂઢીકરણીઓ જોઈને આકાશ મારા બાપની તેઓ સ્તુતિ કરે. તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂઢીકરણીઓ જોઈને, સારા કામ જોઈને, ભલા કામ જોઈને, સુકૃત્યો જોઈને લોકો દેવની સ્તુતિ કરી શકે. બીજાઓને છાખા પાવા માટે નહીં, બીજાઓને ભૂંડા પાવા માટે પ્રકાશ ફેલાવવાનો નથી, બીજાઓને દૂષિત ઠરાવવા માટે પ્રકાશમાં જીવવાનું નથી. પ્રભુનું વચન કહે છે જાણકાર છે પ્રકાશ એવી જગ્યાએ જ ફેલાય છે, જ્યાં અંધકાર છે, જ્યાં જરૂરિયાત છે એવી જગ્યાએ તમે તમારો જ્વાળો લોકોની આગળ ચલાવો. એટલા માટે માથીની સુવાર્તા 5મા અધ્યાયને 13 અને 14 કલમોમાં લખ્યું છે કે તમે જગતનો જ્વાળો છો. આ ભયંકર ગુંડા જગતમાં તમે જગતનો જ્વાળો છો. કેવી ભયંકરતા આ દુનિયાની અંદર છે. કોઈ પ્રભુના સેવકે કહ્યું છે વી આર લિવિંગ ઇન બેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વી આર લિવિંગ ઇન વર્સ્ટ ઓફ ટાઈમ. દુનિયાના શ્રેષ્ઠ સમયમાં જીવી રહ્યા છે. કેટલો બધો ફાસ્ટ ગ્રોઈંગ દુનિયા અત્યારે સૌથી ઝડપી આ યુગમાં પ્રગતિ કરે છે. ચારે બાજુ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક, સાયન્સ, ગમે તે ફિલ્ડમાં તમે જાઓ માણસ આજે બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. દુનિયા દિવસે ને દિવસે મનુષ્યની પાસે ભૌતિક માનવ, પૈસા, સાયન્સ બધી રીતે માણસ આગળ વધી રહ્યો છે. પ્રભુનો આભાર માની કે પ્રભુ આવી બુદ્ધિ માણસને આપી રહ્યો છે. વી આર લિવિંગ ઇન બેસ્ટ ઓફ ટાઈમ. માણસની પાસે શ્રેષ્ઠ ભૌતિક માનવ અહીંયા ને ઇન્ડિયામાં ને ઘણી બધી જગ્યાએ દુનિયાના દેશોમાં માણસ જે ચારે એ કરી શકે છે. શ્રેષ્ઠ બાબતો પ્રભુએ આપણને આપી છે અને શ્રેષ્ઠ યુગમાં જીવી રહ્યા છે. અને પ્રભુનું વચન કહે છે વી આર લિવિંગ ઇન ફર્સ્ટ ઓફ ટાઈમ. દુનિયાના સૌથી ગુંડા સમયમાં આપણે જીવી રહ્યા છે કે જ્યાં માણસ ડિહ્યુમનાઇઝેશન, માણસ માણસનું જીવ લેવાને માટે આજે સતત તલપી રહ્યો છે. ઘણા બધા જાણતા હશે, થોડા વર્ષો પહેલા ગુજરાતમાં જે રાઇટ્સ થયા હિન્દુ અને મુસલમાન, કેટલા બધા લોકો હજારોની સંખ્યામાં હિન્દુ હોય કે મુસલમાન હોય જીવતા ને જીવતા કાપી નાખવામાં આવે. જે માણસ મુસલમાન છે હિન્દુ નું ટોળું જોવે ખલાસ, એનું લોહી પી નાખે. કેટલા બધાને બળાત્કાર કર્યા, કેટલા બધાને પ્રેગ્નન્ટ વુમેન્સ ને મારી નાખીને એમના બાળકોને તરવાર ઊંચા કરી દેવામાં આવે. કેવી ભયંકરતા દુનિયાની અંદર ડિસ્હ્યુમનાઇઝેશન, માણસ માણસના જીવનને મારી નાખવાને માટે, માણસ એકબીજાનું લોહી પીવાને માટે આજે તરસી રહ્યો છે. થોડા દિવસો પહેલા, લગભગ એકાદ મહિના પહેલા જ બોમ્બેની અંદર પ્રાંતવાદ થયો અને કે યુપીના અને બિહારના લોકો અમારા મહારાષ્ટ્રમાં જેને કેટલા બધા પુષ્કળ ફુલામર કીધે કદાચ ન્યુઝપેપરોમાં અમારા વિનય હોય, પણ બહુ ભયંકરતા થઈ અને લગભગ 3 દિવસની અંદર હજારોની સંખ્યામાં ટ્રેનો ભરી ભરીને લોકો બોમ્બે છોડીને યુપી અને મહારાષ્ટ્ર બિહારમાં જતા રહ્યા. હજારોની સંખ્યામાં માણસ એકબીજાનો જીવ લેવાને માટે પ્રયત્ન કરી રહ્યો છે. પ્રભુનું વચન કહે છે, વી આર લિવિંગ ઇન બેસ્ટ ઓફ ટાઈમ એટ ધ સેમ ટાઈમ વી આર લિવિંગ ઇન વર્સ્ટ ઓફ ટાઈમ. દુનિયાના સૌથી અતિ ગુંડા સમયમાં આપણે જીવી રહ્યા છીએ અને આવા ગુંડા સમયમાં પ્રભુનું વચન કહે છે, તમે જગતનો જવાળો છો, યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. તમે જગત પહોંચવાનું છે. પ્રભુએ તમને અને મને બહુ મોટી જવાબદારી સોંપી છે, એટલા માટે પ્રભુના સેવક પાવલ પ્રેરિત કહે છે, પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે ચાલો. આ પ્રભુના વચનો આપણા જેમ સાહેબે કહ્યું પ્રમાણે જયતી હોય, આ પ્રભુનું વચન આપણે માર્ગદર્શન આપે છે, આ પ્રભુનું વચન આપણને ગુંડા જ બચાવે છે. ઘણા બધા સ્ટીકર્સમાં મેં ગયા વખતે કહેલું, ત્યાં લખવામાં આવ્યું છે, બાઇબલ સોસાયટી બહાર પાડ્યા છે, ધ બાઇબલ વિલ કીપ યુ અવે ફ્રોમ સિન, ઓર સિન વિલ કીપ યુ અવે ફ્રોમ બાઇબલ. બાઇબલ તમને પાપથી દૂર રાખશે અથવા પાપ તમને બાઇબલથી દૂર રાખશે. આ પ્રભુના વચનો તમારે ને મારે કેવી રીતે જીવું, કેવી રીતે પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે ચાલુ, પ્રભુના વચનો તમને ને મને બતાવે છે. જો પ્રભુની સમક્ષતામાં આપણે જીવવા માંગીએ છીએ તો પ્રેમમાં ચાલીએ, પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે ચાલીએ. અને 15મી કલમ લખ્યું છે, ડાહ્યા માણસની પેટે ચાલો, સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા પુંડા છે. બહુ ભયંકર જગતમાં તમે એને જીવી રહ્યા છે, દાડા પુંડા છે. અને આ સમયમાં પ્રભુનો વચન કહે છે કે ડાહ્યા માણસની પેટે ચાલો. ડાહ્યો માણસ નિર્બુદ્ધિ પેટે નહીં, પણ ડાહ્યા માણસની પેટે. નિર્બુદ્ધ માણસ કોણ કહેવાય? કે જેની પાસે બુદ્ધિ છે પણ બુદ્ધિનો ઉપયોગ કરતો નથી, એને બાઇબલ કહે છે નિર્બુદ્ધ માણસ છે. પ્રભુએ દરેકને બુદ્ધિ આપી છે, તમને ને મને, પણ એ બુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય જે વ્યક્તિઓ જીવ્યા છે એને નિર્બુદ્ધ કહેવામાં આવે છે. પ્રભુનો સ્વ પાવલ પ્રયત્ન કહે છે કે નિર્બુદ્ધિ પેઠે નહીં, બધાની પાસે પ્રભુએ બુદ્ધિ આપી છે, પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. વોક એઝ અ વાઇઝ મેન. ડાહ્યો માણસ, પ્રભુનો વચન કહે છે કે ડાહ્યો માણસ, માથીની સુવાર્તા 7મા અધ્યાયમાં બહુ સરસ લખવામાં આવે છે કે બે માણસો એક ઘર બાંધ્યા, મૂર્ખે મૂર્ખે પણ ઘર બાંધ્યું અને ડાહ્યા માણસે પણ ઘર બાંધ્યું, અને બંનેને પર સરખા વાવા જોયા થયા. પણ જે માણસે રેતી પર ઘર બાંધ્યું, જે માણસે ફક્ત પાયો નાખ્યા વિના ઘર બાંધ્યું, પ્રભુનું વચન કહે છે એ મૂર્ખ માણસ હતો. એની પાસે પૈસો હતો, એને પણ સરસ બંગલો બાંધ્યો, એને પણ દુનિયાને ભૌતિક બાબતો ઊભી કરી, પણ પ્રભુનું વચન કહે છે એને ખડક પર ઘર બાંધ્યું નહીં. પણ જે ડાયો માણસ હતો, એને સરસ પાયો ખોલ્યો, મજબૂતાઈથી પોતાનું ઘર બાંધ્યું, ડાયો માણસ બંનેની પર સરખા વાવા જોડાયા, પણ જે રેતી પર ઘર બાંધેલો હતો મૂર્ખ માણસ એ તૂટી પડ્યો. પ્રભુનું વચન કહે છે ડાહ્યા માણસની પેટે ચાલો. જે બુદ્ધિ પ્રભુએ આપી છે, જે સમય પ્રભુએ આપ્યો છે, એટલા માટે છે કે સમયનો સદુપયોગ કરો. આ ભયંકર દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, ત્યારે પ્રભુના વચનો પ્રમાણે પ્રેમમાં ચાલીએ, એકબીજાને માફ કરીએ, નમ્ર છે પોતાની જાતને, અને પ્રભુએ જેવો પ્રેમ આપણા પર કર્યો, બધસ્તમ આપ્યો, આપ્યું તુષ્માર ટેન્સુ, આપ્યું તુષ્માર બધસ્તમ પર, કાલવારીના બધસ્તમ પર ઈસુ ખ્રિસ્તે પોતાનો સગલો આપી દીધો. અને પ્રભુનું વચન કહે છે કે એ પ્રેમમાં ચાલીએ, પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે. પ્રકાશ ફેલાવીને જીવનની ઘણી બધી નબળો હોય છે, જીવના ઘણું બધું અધૂરા પણ છે, પણ પ્રભુનું વચન કહે છે પ્રભુના હાથમાં મૂકીએ અને સમયનો સદુપયોગ કરે. ઘણા કહે છે કે રિટાયર્ડ થઈશું ત્યારે કાલે શું થશે, આપણને દુનિયાની કોઈ ખબર નથી, જીવનની કોઈ ખબર નથી. કેટલા હમણાં જ પરમદેશ હું શિકાગો હતો અને ત્યાં મેં સાંભળ્યું કે 28 વર્ષનો જુવાન, હમણાં લગભગ એકાદ વર્ષ પહેલા જ લગ્ન કર્યું અને હાર્ટ એટેક આવે ને તાત્કાલિક વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરવાને બાયપાસ સર્જરી થઈ. 28 વર્ષનો જુવાન, પહેલાં તો એવું હતું કે શરીર મજબૂત હોય, 60 વર્ષ ઉપરની ઉંમર હોય ને હાર્ટ એટેક આવે, કાલે શું થશે કોઈને ખબર નથી. આવતા રવિવારે આપણે મળીએ કે ના મળીએ, તમે ભજન સેવામાં આવજો અને પ્રાર્થના કરાવી એ પ્રમાણે કે તારી કૃપાને લીધે રોજ સવારે પ્રભુના સેવક કહે છે કે રોજ સવારે તારી કૃપા મારા જીવનને માટે તાજી અને નવી થાય છે, અને એ તાજી અને નવી કૃપાને લીધે આપણે જીવી રહ્યા છીએ. પ્રભુનું વચન સાથે સાથે કહે છે સમયનો સદુપયોગ કરો. જે જીવન પ્રભુએ આપ્યું છે, જે વાના પ્રભુએ આપ્યા છે, પ્રભુના હાથમાં આપણે સોંપાય. અને પ્રભુનું વચન કહે છે કે દુનિયાની બધી બાબતો મળશે, પણ જો જીવનમાં પ્રભુ નહીં હોય તો પ્રેમમાં ચાલી શકીશું નહીં, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલી શકીશું નહીં, દાહ્યા માણસની બેઠે આપણે ચાલી શકીશું નહીં. એટલા માટે જ્યારે સવારે એ પ્રમાણે ચાલવાની માટે તૈયાર થઈએ. બિશપ પોલીકાર્પ, બહુ જ પરમાના બિશપ, જે પ્રેરિતોના કૃત્ય પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે, સાત મંડળીઓ એમાં સ્પર્માની મંડળી અને એના બિશપ હતા, બિશપ પોલીકાર્પ. અને જ્યારે ઘણા વૃદ્ધ થયા, 86 વર્ષની ઉંમરના, અને પોતાના ઘરની અંદર હતા, તેની વખતે એ સામ્યવાદી સરકાર એ એરિયાની અંદર હતી, અને એમને બહુ સ્ટ્રિક્ટ વોર્નિંગ હતી કે કદી પણ પ્રભુ યેશુ ખ્રિસ્તનું ભજન કરવું નહીં, એની સેવા કરવી નહીં, અથવા એનું નામ લેવું નહીં. અને આ વારંવાર ભક્તિ સભા કરતા હતા, અને કોઈકને ખબર પડી કે આ બિશપ આ પોલીકાર્પ નામની વ્યક્તિ રહ્યા છે આ મકાનમાં. અને એક દિવસે પોલીસ એમના ઘરે પહોંચી ગયા, એમને પકડ્યા. વૃદ્ધ માણસ હતા, લગભગ 85-86 વર્ષની ઉંમરના, અને એમને કેદખાનામાં નાખ્યા. બહુ જ વૃદ્ધ, લાકડીના ટેકે ચાલતા હતા, માથા પર વાળ નહોતા, બોલવાની પણ મુશ્કેલી પડતી હતી. પણ એમને જેલમાં લઈ ગયા, ઘણા દિવસો સુધી સંભળી રહ્યા, અને છેલ્લે જ્યારે એમને ફાઇનલ જજમેન્ટ હતું ત્યારે બહુ જ મોટા લાકડાનો પિલર હતો, અને ત્યાં લાકડાના પિલર સાથે એમના બંને હાથ પાછળ બાંધી દીધા અને એમને ઊભા રાખીને એમને જણાવવામાં આવ્યું કે શું તમે યેશુ ખ્રિસ્તનો નકાર કરો છો. એમને એમ એમ્પરરે એના રાજાએ ત્રણ વાર પૂછ્યું, અને બિશપ પોલીકાર્પ કહે છે કે જે પ્રભુ મારી સાથે આ 86 વર્ષ સુધી ચાલ્યો, જેણે મને કોઈ સારવાર અને ખોટ પ્રવાહ દીધી નહીં, એ પ્રભુને હું કેવી રીતે મારા જીવન દ્વારા, મારા ખોટ દ્વારા નકાર કરી શકું. અને લાકડાના પિલર સાથે એ બિશપ પોલીકાર્પને જીવતા સળગાવી દેવામાં આવ્યા. જે સમય પ્રભુએ આપ્યો, જે જીવન આપ્યું, પોતાનું જીવન દ્વારા પ્રભુના માર્ગમાં ચાલે. પ્રભુએ ઘણા આશીર્વાદો આપણને આપ્યા છે, અને આજે સવારે આ પ્રેમમાં ચાલીએ, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલીએ, સમયનો સદુપયોગ કરીને ચાલીએ, અને પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરે. પ્રાર્થના. સ્વર્ગમાં અમારા જીવતા અને કૃપાળુ પ્રભુ, અમારા પરાક્રમી અને પવિત્ર દેવ, આજે સવારે અમે ફરી તમારી પાસે આવ્યા છીએ, કારણ કે તમે જ આ દુનિયા પર એકલા જીવતા ઈશ્વર છો. પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ કારણ કે તમે એકલા જ પવિત્ર ઈશ્વર છો. અને પ્રભુ તમારું વચન કહે છે પ્રમાણે જગતાંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આકાશ અને પૃથ્વી ચાલે જાય, પ્રભુ સર્વ દુનિયા પરથી ચાલે જાય, અમારા મિત્રો અને કુટુંબીજનો અને અમારા ભલાઓને કદાચ સર્વસ્વ ગુમાવીએ, પણ યેશુ ખ્રિસ્ત તમે એકલા એવા પ્રભુ છો કે જેમણે વચન આપ્યું છે જગતાંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અને એવા પવિત્ર પ્રભુને, જીવતા પ્રભુને આધીન થઈને પ્રભુ તમારું વચન આજે સવારે અમે સાંભળ્યું પ્રમાણે અમે પ્રેમમાં ચાલીએ, એકબીજાને માફ કરીએ, એકબીજાને આગળ નમ્ર બનીએ, અને પ્રભુ તમારી આધીનતા સ્વીકારીએ, પ્રકાશના સંતાનોને ઘટે તે પ્રમાણે ચાલીએ, અને જે જીવન પ્રભુ તમે અમને આપ્યું છે જીવનનો સદુપયોગ કરીને, એ તાલંતોનો સદુપયોગ કરીને, એ બાબતો અને જ્ઞાન અને ડાપણ તમે આપ્યું છે એનો સદુપયોગ કરીને અમે તમારી સાથે ચાલીએ, એવી કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ ફિલાડેલ્ફિયાના મંડળીના તમામ ભાઈબહેનોને માટે, પ્રભુ જે મંડળીને વહીવટ કરે છે આગેવાનો, દિનકર ટેલર સાહેબ અને જોય અને જયંતિભાઈ અને બીજા અન્ય આગેવાનો પ્રભુ, જેમના નામ અમે બોલી શકતા, પણ તમામને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. મંડળીનો વહીવટ કરવાને માટે, સુકાન ચલાવવાને માટે તમારી કૃપાને આશીષ આપો, અને પ્રભુ મંડળીના તમામ કુટુંબોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. આ અમારા ભાઈ બહેનો તમારા લોહી દ્વારા ખરીદેલા ભાઈ બહેનો છે, અને એટલા માટે કોઈ પણ ભાઈ બહેન નાશ ન જાય, પણ યેશુ ખ્રિસ્ત તમે કુટુંબના શ્રીપર કરો, એક એક વ્યક્તિના શ્રીપતિ બનાવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ કુટુંબની અંદર મુશ્કેલી છે, માંદી છે, અશાંતિ છે, પ્રભુ તમારા યેશુ ખ્રિસ્ત તમારા જીવતા દેહ એવા કુટુંબના આગેવાન તમે બની જાઓ, એ કુટુંબના શ્રીપતિ બનો, અને તમારી હાજરી દ્વારા, તમારા સામર્થ્ય દ્વારા, તમારા પવિત્ર આત્મા દ્વારા એક એક કુટુંબોને તમે આશીષ આપો એમાં પ્રાર્થના કરીએ છીએ. દરેકના નોકરીને, બિઝનેસને આશીર્વાદિત કરો, અને પ્રભુ એ દ્વારા તમારો મહિમા થાય મારી પ્રાર્થના છે. દરેક ભાઈ બહેનોને તમે તંદુરસ્ત રાખો, અમારા જુવાનો પ્રભુ જેઓ અભ્યાસ કરે છે દરેકને તમારું જ્ઞાન પણ આપો, અને દરેક જુવાનીના પાપથી એમના જીવનોને બચાવો એવી આજે સવારે પ્રાર્થના કરીએ છીએ. ફરીથી પ્રભુ આ સમય સંગતને માટે આભાર માનતા, અમારા જીવનને, અમારા પ્રાણ આત્માને શરીરને તમારા સલામત હાથમાં મૂકીએ છીએ. પ્રભુ યેસુ ખ્રિસ્ત, તમારી કૃપાને શાંતિ અમારી સાથે રાખો. તારનાર જીતા પ્રભુ યેસુ ખ્રિસ્ત તમારા પવિત્ર નામમાં માંગીએ છીએ.